అనంత చిన్మాత్రమూర్తయే స్వానుభూత్యైకసారాయ నమః శాంతాయ తేజసే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పీతరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ముఖం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్ కృపాతమహం వందే పరమానందమాధవం వసుదేవసుతం దేవం కంసచాణూరమార్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆత్మసంయమ యుగ్నું વિવરણ કરતી વખતે ભગવાનને એક સુંદર શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. આરુ વૃક્ષો ના ઉપરથી આરુ વૃક્ષો હો થઈ જાય, ષષ્ઠી તત્પુરુષ થાય છે. આરુ વૃક્ષો હો, આરુ વૃક્ષો એટલે જેની ઈચ્છા ચડવાની છે તેવું. કોઈ માણસ પર્વતની તળેટી પર ઉભો હોય અથવા બેઠો હોય ને પર્વતના શિખરને જોઈને વિચાર કરે કે શિખર તો ઘણું ઊંચું છે, કેવી રીતે ચડી શકે, ઘણું મુશ્કેલ કામ છે, ચઢાઈ એટલી બધી છે, પગથિયાનો પાર નથી, કેવી રીતે આપણે ચડીશું. પણ પછી ધીરે ધીરે બીજા માણસોને ચડતા જુએ અથવા તો ચઢેલા જુએ એટલે પછી એના અંતઃકરણની અંદર ઉત્સાહનો સંચાર થાય. એને એમ લાગે કે આ બધા ચડી રહ્યા છે તો આપણે પણ ચડીશું, એમાં શી મોટી મુશ્કેલ વાત છે. કદાચ થોડો પરિશ્રમ પડે પરંતુ ચડવાનું કાર્ય કઈ અશક્ય નથી. જો અશક્ય હોત તો પછી કોઈએ ચડી શક્યું ન હોત. પણ કેટલાક માનવો ચડી રહ્યા છે અને કેટલાક ચડી ગયા છે એ બતાવે છે કે ગમે તેવી મોટામાં મોટી ઊંચામાં ઊંચી પર્વતમાળા હોય તો પણ એના ઉપર ચડી શકાય છે. એવી રીતે વિચાર કર્યા પછી નીચે તળેટીમાં ઉભેલો માનવ પણ ચડવાનો પ્રારંભ કરે અને ધીરે ધીરે પછીથી વચ્ચે થાક ખાતા ખાતા કોઈ ઠેકાણે આવશ્યકતા લાગે તો બેસતા બેસતા આગળ વધે અને છેવટે એક દિવસ પછી પર્વતના શિખર પર પહોંચી શકે, ત્યાં જઈને શાંતિનો સાર્થકતાનો સ્વાદ લઈ શકે. એને એમ લાગે કે મારો પરિશ્રમ હવે સફળ થઈ ગયો છે. તો તળેટી પર જે માણસ બેઠો હતો અને પર્વતને જોયા કરતો હતો તે માનવને માટે આરુ વૃક્ષુ કહેવાય, પર્વત પર ચડવાની ઈચ્છાવાળો માનવ. એવી જ રીતે વૃક્ષ હોય તો વૃક્ષની કલ્પના જો આપણે કરીએ તો વિશાળ વૃક્ષની ઉપર ચડવાની ઈચ્છાથી પ્રેરાયેલો માનવ વૃક્ષની તરફ જોયા કરે અને વૃક્ષના ઉપર જે ચડી ગયા હોય તેને જોઈને પછીથી પ્રેરણાની પ્રાપ્તિ કરે કે આ માણસ ઉપર ચડી ગયો તો આપણે પણ ચડી શકીએ. સંસારની અંદર પણ આધ્યાત્મિક જગતમાં એવા કેટલાય મહામાનવોનું કેટલીક વાર આપણને દર્શન થાય, જેમણે શાંતિની પ્રાપ્તિ કરી લીધી હોય, જેમણે પોતાના જીવનની અંદર પરમાત્માની અસાધારણ કૃપાને અનુભવી, જીવનની ધન્યતાની વીણાનું વાદન જેના જીવનની અંદર ચાલ્યા કરતું હોય અનવરત રીતે, એવા પુરુષો જેમને કોઈ પણ પ્રકારની લૌકિક પારલૌકિક વાસનાઓ અથવા તૃષ્ણાઓ સતાવતી ના હોય, જેમણે પોતાના સ્વભાવ ઉપર કાબુ કર્યો હોય, જેમણે પોતાના મનનો વિજય કર્યો હોય, ઇન્દ્રિયોને નાથી હોય, એવા માનવોને જોયા પછી આપણને એમ લાગે કે આધ્યાત્મિક જગતમાં આગળ વધેલા માનવો છે. આધ્યાત્મિક સાધનાનું જે શિખર છે એ શિખર ઉપર ચઢેલા માનવો છે. તો કેટલાક માનવોને એમ પણ થઈ આવે કે આપણાથી કઈ આવો વિકાસ થઈ શકે, આ જન્મમાં તો ના થઈ શકે, આપણે આવી રીતે કઈ આધ્યાત્મિક વિકાસના સર્વોચ્ચ શિખર પર પહોંચી શકીએ નહીં અને જીવનની કૃતાર્થતાનો શ્વાસ પણ માણી શકીએ નહીં. નિરાશાજનક વિચારો એમને આવે. ભગવાન કહે છે કે કોઈએ નિરાશ થવાની આવશ્યકતા નથી. જે માનવો આજે આધ્યાત્મિક શિખર પર પહોંચેલા છે એ માનવો પણ એક દિવસ તો નીચે તળેટીમાં ડૂબેલા હતા. એ માનવો પણ એક દિવસ તો પોતાના મનમાં ઘાટ ઘડતા હતા, મનોરથોનું સેવન કરતા હતા કે આપણે જીવનને આધ્યાત્મિક હોપ આપીએ, પરમાત્માની પરમ કૃપાને પામવાને માટેના પ્રામાણિક પુરુષાર્થો કરીએ, આ પ્રકારના સ્વપ્નનું સેવન કરતા હતા. અને પછી ધીરે ધીરે પ્રમાદને પરિત્યાગીને આળસને ખંખેરી નાખીને એમણે ચાલવાનું ચાલુ કરી દીધું. જે રીતે પણ ચાલી શકાતું હતું, જેટલું પણ આગળ વધી શકાતું હતું, પોતાની સૂઝ સમજ અને શક્તિને અનુસરીને, કોઈના પથ પ્રદર્શનને પામીને જે રીતે પણ આગળ ચાલી શકાતું હતું તે રીતે આગળ ચાલવાનો પ્રયત્ન કર્યો. અને આગળ ચાલવાનો પ્રયત્ન કર્યો તો એક દિવસ પછી ચાલતા ચાલતા અધ્યાત્મ જગતના ઊંચામાં ઊંચા શિખરને સર કરી શક્યા, કેટલીય જાતના અનુભવોને પ્રાપ્ત કરી શક્યા. ને ભગવાન કહે છે કે કોઈએ નિરાશ થવાની આવશ્યકતા નથી, પર્વતના શિખરને જોઈને જ નિરાશ થવાની આવશ્યકતા નથી. અમે જયારે સિમલા ગયા હતા ત્યારે સિમલાની અંદર સૌથી મોટું એક શિખર છે. આમ તો સિમલાની ઊંચાઈ લગભગ સમુદ્ર સપાટીથી 7,500-8,000 ફીટ જેટલી છે. જેટલી ઊંચાઈ લગભગ મસૂરીની છે તેટલી જ ઊંચાઈ સિમલાની છે. મસૂરી શાંતિવાળું શહેર છે, સિમલા કોલાહલથી ભરપૂર સ્થાન છે, ભારે ભીડવાળું સ્થાન છે. પરંતુ ત્યાંનું ઊંચામાં ઊંચું જે શિખર દર્શનીય શિખર કહેવાય છે એ શિખર, એના ઉપર હનુમાનજીનું મંદિર છે, એને લીધે ઘણું પ્રસિદ્ધિ પામેલું છે. એ શિખરનું નામ, એ પ્રદેશનું નામ ત્યાંની ભાષામાં ઝાકુ કહેવાય છે, ઝાકુ. તો અમને વિચાર થયો કે અમે ઝાકુ જઈએ અને ઉપર જે હનુમાનજીનું મંદિર છે, નાથ સંપ્રદાયના સંતોએ બાંધેલું હનુમાનજીનું મંદિર, હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા નાથ સંપ્રદાયના સંતોએ કરેલી હશે અને ત્યાં નાથ સંપ્રદાયની નાની સરખી જગ્યા પણ છે, એટલે અમને થયું કે અમે ચાલો ત્યાં દર્શન કરવા જઈએ. જયારે અમે નીકળ્યા ત્યારે ધીરો ધીરો વરસાદ વરસવા લાગ્યો. એટલે કેટલાકના મનમાં વિચાર આવ્યો કે ઘેર પાછા જઈએ, વરસાદ આવે છે. બધો પર્વતમાં તો વરસાદ આવ્યા જ કરવાનો. પર્વતમાં વરસાદની કોઈ ચોક્કસ ઋતુ નથી કે ચોમાસામાં જ વરસાદ આવે. ચોમાસામાં તો વધારે વરસાદ આવ્યા જ કરે, પણ શિયાળામાં પણ વરસાદ આવે. અત્યારે પર્વતોમાં એટલો બધો વરસાદ પડ્યો છે અને વરસાદના પરિણામે એટલો બધો બરફ વરસી રહ્યો છે કે અત્યારે આપણે આટલે દૂર પણ તેની ઠંડીનો અનુભવ કરીએ છીએ. પર્વતમાં રહેનારા ત્યાંના જે માણસો હશે, સિમલામાં, મસૂરીમાં, નૈનીતાલમાં, દાર્જીલિંગમાં, ડેલાઉસીમાં, કાશ્મીરમાં, જે જે ઊંચા પર્વત શિખરો હિમાલયના છે ત્યાં રહેનારા જે માણસો હશે તે અનુભવ કરતા હશે અત્યારે કે ઠંડી કોને કહેવાય અને કેવી રીતે ઠંડીની વચ્ચે રહી શકાય. પરંતુ ત્યાં આગળ તો વરસાદ બીજા દિવસોમાં શિયાળામાં પણ પડે, ઉનાળામાં પણ પડે ને ચોમાસામાં પણ પડતો હોય. વરસાદ કઈ થાય કાંઈ ડરી જવાય નહીં તો પર્વતનો પ્રવાસ થાય જ નહીં. તો આપણે ઝાકુ જઈએ, હનુમાનજીના મંદિરનું દર્શન કરીએ. પરમાત્માની પરમ કૃપાથી વરસાદ બંધ પણ થઈ ગયો, વળી પાછો સૂર્યોદય થઈ ગયો, એટલે અમે પાછા ચાલવા માંડ્યા. માતાજીની અવસ્થા ઘણી મોટી, માતાજીને ડાયાબિટીસ, એટલે શરીર પણ સારું રહે નહીં. મને કે મારાથી આટલું બધું ચડી નહીં શકાય, કારણ કે હનુમાન મંદિરનું જે ઊંચામાં ઊંચું પર્વત શિખર હતું એ પર્વત શિખર લગભગ 10,500 ફીટની ઊંચાઈ પર સમુદ્ર સપાટીથી હતું અને ત્યાં સુધી ચઢાઈ જ ચઢાઈ હતી. માતાજીના હાથની વાત નહોતી, 75-74 વર્ષની ઉંમર, અને એટલી ઉંમરે પાછું શરીર અતિશય સ્વસ્થ નહીં. કોઈ જો તમારાથી ચઢાઈ નહીં તો વચ્ચે બેસવાની જગ્યાઓ આવે છે, નાની નાની દુકાનો આવે છે, ત્યાં બાંકડાઓ હોય છે, ખુરશીઓ હોય છે, બેસી જજો. એકવાર મેં એ સ્થળ જોયું હતું ઘણા વખત પહેલા, એટલે મને એનો ખ્યાલ હતો. અને જો ચાલી શકાય તો જેટલું ચાલી શકાય તેટલું ચાલશે. અધ્યાત્મ માર્ગમાં પણ કોઈને પર્વતના શિખરો સર કરવા હોય તો આપણે ધીરે ધીરે આવો ઉત્સાહ આપવો પડે છે સાધકોને કે થાય એટલું ભજન કરો ને, શું વાંધો છે, સમય કાઢો ને, બહુ ન થાય તો થોડુંક કરો. એમ કરતા કરતા પછી એમને આનંદ આવવા લાગે એટલે આપણને પૂછ્યા વગર જ વધારે વજન કરવાનું શરૂ કરી દે. માતાજી કે સારું, જેટલું ચડાશે એટલું ચડીશું અને નહીં ચડાય તો વચ્ચે બેસી જઈશું, પણ 10,500 ફીટ જેટલી ઊંચાઈ પર મારાથી કઈ ચાલીને અવાય તેમ નથી. મેં કહ્યું કઈ હરકત નહીં, આપણે જવું, એવી કઈ પ્રતિજ્ઞા થોડી કરેલી છે, એવો કઈ નિયમ થોડો છે કે આપણે આટલા પર્વત શિખર પર ચડી જવાનું છે. ધીરે 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 ચાલવા લાગ્યા અમે. અમારી સાથે ત્યાં જ પર્વતોમાં જ જન્મેલો એક પરિવાર હતો, પતિ પત્ની બે હતા અમારી સાથે. થોડુંક આગળ ચાલ્યા એટલે એમણે ફરિયાદ કરી કે પગ દુખે છે, પગ દુખતા હોય તો બેસી જાવ, નાની ઉંમર છે ને અત્યારથી પગ દુખવા માંડ્યા, હજુ તો યુવાવસ્થામાં છું. તો ધીરે ધીરે આગળ ચલાય એટલું ચાલો, ધીરે ધીરે ચાલવા લાગ્યા. માતાજી પણ ધીરે ધીરે ચાલવા લાગ્યા. વચ્ચે બેસવાની જગ્યા આવતી હતી ત્યાં બેઠા પણ ખરા, અને પછી વળી પાછા કેવા લાગે કે થોડુંક ચાલવું જેટલું ચલાય એટલું. મેં કહું આ જેટલું ચલાય એટલું ચાલો, ન ચલાય તો વળી પાછા બેસી જજો. એમ કરતા કરતા બહુ જ ધીરે ધીરે ગોકળ ગાયની ગતિથી અમે ચાલવા લાગ્યા. નાની પગદંડી ને તે પણ ઉપર ચડવાનું જ ચડવાનું હતું, અને ખબર પણ ન પડી. મેં કહ્યું હવે જો ન ચડાય તો વચ્ચે બેસી જજો, અમે ચાલીને આવીશું એટલે આપણે સાથ કરીશું ને પાછા નીચે જઈશું. તો ધીરે 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 ચાલતા ચાલતા 10,500 ફીટ ની ઊંચાઈ વાળા જાકુ નામના સ્થળમાં હનુમાનજીના મંદિર પાસે અમે બધા પહોંચી ગયા. મેં કહ્યું કમાલ કરી તમે, કે હનુમાનજીએ શક્તિ આપી, હનુમાનજીએ પ્રેરણા પૂરી પાડી. આ હનુમાનજીની અંદર ઘણી શક્તિ છે, હનુમાનજીનો ઘણો ચમત્કાર છે. મેં તો મારાથી આ રીતે 10,500 ફીટ ની ઊંચાઈ પર પગે ચાલીને પર્વત પર તે કઈ ચઢાય આટલી અવસ્થામાં? લોકો પ્રભુએ શક્તિ આપી, બહુ સારું છે. પંગુમ લંગયતે ગિરિમ, ગિરીની માળાઓને પણ પાંગળાઓ ઓળંગી શકે પરમાત્માની પરમ કૃપા. પછી શાંતિથી થાક ખાવા ત્યાં બેઠા, અને ઉતરવાનું તો પછી સહેલું હોય છે. કોઈ પણ જગ્યાએ ચડવાનું ઝઘડો, ઉતરવામાં બહુ તકલીફ પડતી નથી. તમારે મનને જીતવું હોય, ઇન્દ્રિયોના ઉપર સંયમ કરવો હોય, કોઈ નિયમોનું પાલન કરવું હોય, શાંતિ મેળવવી હોય, બ્રાહ્મી સ્થિતિમાં પ્રવેશ કરવો હોય, પ્રતિષ્ઠિત બનવું હોય તો અઘરું કામ છે. પણ પડવું હોય તો, નીચે ઉતરવું હોય તો ચપટી વગાડતામાં પડી જાઓ. ક્યાંક પણ તમે માયા કરી બેસો, મમતા કરી બેસો, આસક્તિની દોરીથી બંધાઈ જાઓ, એક ક્ષણની અંદર પડી જાઓ. એવા પડો કે ખીણમાં ક્યાં ગયા એનો પત્તો પણ લાગે નહીં, ખબર ના પડે કે આ એ જ માણસ હતા કે બીજા માણસ હતા. પૈસાને ધનને ભેગું કરતા કરતા ભારે પરિશ્રમ પડતો હોય છે વેપારીઓને, બીજા માણસોને, પણ જો એને વેડફી નાખવું હોય તો હજારો સાધન. અને ક્ષણ માત્રની અંદર ગમે તેટલું ધન હોય તો પણ એને વેડફી શકાય અથવા તો ફૂંકી શકાય. ભેગું કરવામાં જ મુશ્કેલી પડે છે, કાઢી નાખવામાં બહુ મુશ્કેલી પડતી નથી. ઉન્નતિના ઊંચામાં ઊંચા શિખર પર આપણે પહોંચીએ તો ઉન્નતિના ઊંચામાં ઊંચા શિખર પર પહોંચતા થોડો પરિશ્રમ પડે છે, થોડો વિલંબ લાગે છે, પરંતુ ત્યાંથી જયારે નીચે આવવાનું બને છે ત્યારે વિલંબ લાગતો નથી. અમે નીચે આવી ગયા. હજુ સુધી એમણે આ વાતને યાદ રાખી હતી, 4 વર્ષ પહેલાની લગભગ વાત. આ વર્ષે જયારે અમે ભાવનગર પ્રવચનો કરવા ગયા અને બીમારીને લીધે એમનાથી એક જ દિવસ પ્રવચનમાં આવી શકાય, પછી પ્રવચનમાં આવી શકે એવી સ્થિતિ જ ન રહી, ઘેર જ સુવાનું એમને માટે રાખવું પડતું. 1.5 મહિના સુધી બીમાર રહ્યા તો તે વખતે એમણે યાદ કર્યું કે હનુમાનજી જે સિમલાના છે, આપણે જ્યાં ગયા હતા એટલી બધી ઊંચાઈ પર પર્વત પર આપણે ચડી ગયા હતા, મેં તેની માન્યતા રાખેલી, એને થોડા રૂપિયા આપણે મોકલવાના. લોકો કરી દઈએ, એમ હસી મોટી વાત છે, કરી દઈએ. સારું કામ હોય તો તરત જ કરી દેવું, જેમાં વિલંબ કેવો. તરત જ એ જ દિવસે મેં મની ઓર્ડરનું ફોર્મ મંગાવ્યું, પૈસા મોકલી દીધા. 7 દિવસમાં પૂજારીની રસીદ પણ આવી ગઈ. મેં એમને રસીદ બતાવી, મેં કોઈ જુઓ આપણે આ રસીદ આવી ગઈ, હવે પૈસા મોકલી દીધા, તો કે બહુ સારું થઈ ગયું. મારા મનનો એક સંકલ્પ પૂરો થઈ ગયો, મારા મનનો જે વિચાર હતો તે પૂરો થઈ ગયો. હનુમાનજી બહુ ચમત્કારિક છે, નહી તો મને એટલી બધી ચઢાવીને કેવી રીતે લઈ જાય? એટલે હનુમાનજીને મારે તેલ ચઢાવવાનો મેં સંકલ્પ કર્યો હતો અને આ પૈસામાંથી પૂજારી ત્યાં તેલ ચઢાવે જેટલા દિવસ ચાલે એટલા દિવસ, એટલે આ પૈસા મોકલવાને માટેનો મેં નિયમ રાખ્યો હતો. આટલા મોટા પર્વત શિખરો પરમાત્માની પરમ કૃપાથી માણસો ચડી જાય છે. હવે મોટરો થઈ છે, પહેલા તો પગે ચાલીને બદ્રીનાથ, પગે ચાલીને કેદારનાથ, પગે ચાલીને ગંગોત્રીને જમનોત્રી જવું પડતું. 1944 અમે પગે ચાલીને ગયા હતા. રોજની 15 માઇલની, રોજની 20 માઇલની, 10 માઇલની આવશ્યકતા પ્રમાણે શક્તિ પ્રમાણે મુસાફરી કરતા અને 2 મહિના અમને લાગ્યા હતા પગે ચાલીને બદ્રી કેદાર ગંગોત્રી ને જમનોત્રી બધી 4 ધામની યાત્રા પૂરી કરતા. તે વખતે દેવપ્રયાગ સુધી પણ મોટર નહોતી. ઋષિકેશ થી દેવપ્રયાગ રોડ હજુ તો તૈયાર થયો હતો અને મોટરના સાધનો તે વખતે તો નહોતા. હવે તો મોટર છે એવું સાંભળતા વેત જ પગ ઢીલા થઈ જાય છે. બહુ સારી વાત, આપણે મોટરમાં જઈશું. હવે યુપી ગવર્નમેન્ટ હેલિકોપ્ટર કરવાની છે. જો થોડાક મોડા જશો તો હેલિકોપ્ટરનો લાભ તમને મળશે. હરદ્વાર થી હેલિકોપ્ટર ઉપડશે એટલે થોડા વખતમાં બદ્રીનાથ દર્શન કરી લો, સ્નાન કરી લો અને એ જ હેલિકોપ્ટરમાં વળી પાછા પાછા આવીને હરદ્વારમાં તમે જમી લો, આનંદ કરી લો. યાત્રાનો જે આનંદ છે તે યાત્રાનો આનંદ રહેશે નહીં, પિકનિક પ્લેસ જેવું બની જશે. મોજ શોખનું, આમોદ પ્રમોદનું સાધન બની જશે. પહેલા તો યાત્રાનો આનંદ રહેતો, આ પર્વતોના શિખરો પર જે ચડે છે ઉત્સાહથી, હિંમતથી, ધગશથી, લગનથી, અને એવી જ રીતે અધ્યાત્મ માર્ગના જે ઊંચામાં ઊંચા પર્વત શિખરો છે એ અધ્યાત્મ માર્ગના પૂર્ણતાના, મુક્તિના, પરમાત્માના સાક્ષાત્કારના ઊંચામાં ઊંચા પર્વત શિખર પર ચડવાની અભિલાષા વાળા સાધકોને માટે મોટામાં મોટી આવશ્યકતા શેની છે? ભગવાન કૃષ્ણ કહે છે શમની આવશ્યકતા. આરુ વૃક્ષોર મુનેરી યોગમ કર્મ કારણમ ઉચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. જે ચડવાની અભિલાષા વાળા છે એમણે પુરુષાર્થ કરવો જોઈએ, કર્મ કરવું જોઈએ, ચાલવા માંડવું જોઈએ પોતાની શક્તિ પ્રમાણે, પોતાની સમજ પ્રમાણે, પોતાની ભક્તિને અનુસરીને. જેટલું પણ અંતર કપાય તેટલું કાપવાનો આગ્રહ રાખવો જોઈએ. અને જે ચડી ગયા છે, આરુ વૃક્ષુ એટલે ચડવાની ઈચ્છા વાળા, પણ યોગારૂઢ, જે યોગમાં આરૂઢ બની ગયા, યોગના ઊંચામાં ઊંચા પર્વત શિખર પર જઈને જેમણે પલાઠી વાળી દીધી છે સુખની ને શાંતિની, ધન્યતાનો જે શ્વાસ લઈ રહ્યા છે, તે ચડી ગયા ત્યારે કેવી રીતે ચડી ગયા, એમને કયું સાધન કામ લાગ્યું હતું, કયા સાધનની મદદથી એ ચડવામાં પોતે સહાયતા પ્રાપ્ત કરી શક્યા હતા, તો ભગવાન કહે છે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમ ઉચ્યતે. જે યોગારૂઢ થયેલા છે એમને માટે શમ રૂપી સાધન ઉપયોગી બન્યું છે. શમ એટલે મનોનિગ્રહ, મનનો સંયમ. મનનો સંયમ જ્યાં સુધી કરવામાં ના આવે ત્યાં સુધી આત્મસંયમ યોગના ઊંચામાં ઊંચા શિખર પર ચડી શકાતું નથી. કારણ કે આ બધો ખેલ મનનો જ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધમોક્ષયોહો. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાં મહર્ષિ કપિલ માતા દેવહૂતિને કહે છે, માતા મન જ શાંતિ અને અશાંતિનું કારણ બને છે. મન મુક્તિ અને બંધન ઉભા કરે છે. મન જ ક્યાંક ગમો ક્યાંક અણગમો પેદા કરે છે. મન જ ક્યાંક રસનો અનુભવ કરે છે, ક્યાંક નિરસતાને અનુભવે છે. મનથી જ માણસ પોતાને પૂર્ણ સમજે છે, મનથી જ અપૂર્ણતાનો અનુભવ કરે છે. મન હોય તો જ ભગવદ્ દર્શનને માટે ભક્તિ કરી શકાય, મન ન હોય તો ભગવદ્ દર્શનને માટેની ભક્તિ સાધના થઈ શકે નહીં. મનથી જ ચિંતન મનન થાય, મનથી જ વિચાર થાય, મનની અંદર જ તર્ક વિતર્કો ઉદ્ભવે અને મન દ્વારા જ માનવ પોતાના અને બીજાના સુખ શાંતિને માટેની યોજનાઓને બનાવે છે. તો મન જ મહત્વનો ભાગ ભજવે. જીવનનો આ પ્રાઇમ મિનિસ્ટર છે મન. પ્રાઇમ મિનિસ્ટર જેમ બધી યોજનાઓ બનાવે તેમ મન મનુષ્ય જીવનની અંદર બધી યોજના બનાવે. આત્મા કાંઈ યોજના બનાવતો નથી. આત્મા તો રાષ્ટ્રપતિ છે, કોન્સ્ટિટ્યુશનલ હેડ, કેવલ આ રાષ્ટ્રની અંદર પંચમહાભૂતના શરીરની અંદર બેઠેલો છે. શાંત છે, દ્રષ્ટા છે, કુટસ્થ છે, એને કઈ કરવાનું નથી. જે કઈ કરવાનું છે, જે કઈ યોજનાઓ બનાવવાની ને બગાડવાની છે, ત્યાં મન જે મુખ્ય મહત્વનું કામ કરનારો છે, પ્રાઇમ મિનિસ્ટર વડોપ્રધાન, તે કરે છે. એટલે મહર્ષિ કપિલ કે છે પોતાની માતાને કે મનને પરમાત્માની અંદર જોડી દો, પરમાત્માના સ્મરણની અંદર લગાડી દો, મનને ભક્તિના રંગથી ભરપૂર કરી દો, પછીથી શ્રમ સરળ બની જશે. શ્રમને મનના નિગ્રહને સરળ કરવાને માટે શાસ્ત્રોએ ત્રણ સાધનો બતાવ્યા. પ્રથમ સાધન આત્મવિચારનું બતાવ્યું, હું કોણ છું, મારું વાસ્તવિક સ્વરૂપ શું છે, હું આ 3.5 હાથનું પંચમહાભૂતનું શરીર છું કે એની અંદર બેઠેલી ચેતના છું, એ ચેતનાનું સ્વરૂપ કેવું છે, તું અલ્યા કોણ, કોને વળગી રહ્યો, વગર સમજે કરે મારું મારું. શંકરાચાર્ય મહારાજ કે છે કસ્ત્વમ કસ્ત્વમ, તું કોણ, કોયમ, આ કોણ, સંસાર શું, કુત આયાતઃ, ક્યાંથી તું આવ્યો, કામે જનની કોમે તાતઃ, જેને તું માતા પિતાના નામથી ઓળખે છે તેની સાથે તારો કેટલો સંબંધ છે, ક્યારનો સંબંધ છે, સંસારના જે સ્વજનો છે, જે પરિજનો છે, તેમની સાથેનો તારો સંબંધ કેટલો છે, કેટલા પ્રમાણનો છે, તારો સનાતન સંબંધ કોની સાથે છે, તારું સ્વજન કોણ છે, તારું પોતાનું જન કોણ છે કે જે તારો પરિત્યાગ કદી પણ ન કરે, સુખમાં ને દુઃખમાં, સંપત્તિ ને વિપત્તિમાં, હર્ષ ને શોકમાં, લાભ ને હાનિમાં, પતન ને અભ્યુત્થાનની પળોમાં, તું એકલો હોય ત્યારે પણ અને વસ્તીની વચ્ચે વસતો અથવા વિહરતો હોય ત્યારે પણ, જે તારો ભૂલે ચૂકે સ્વપ્નમાં પણ પરિત્યાગ ન કરે, તે જ તારો સ્વજન, તારો પોતાનો માણસ છે, એ તો તારી પોતાની અંદર જ છે આત્મા, એ જ તારો સ્વજન છે. આ જે સ્વજનો તું કે છે બહારના, તે તો કામ ચલાવ પરબ ઉપર ભેગા થયેલા પાણી પીવા માટેના પ્રવાસીઓ જેવા છે, કર્મના ઋણાનુબંધોને સંસ્કારોને લીધે તેમના મેળાપો થયેલા છે, કર્મના ઋણાનુબંધોને સંસ્કારોને અનુસરીને બધા જ પોતપોતાના પંથ ઉપર પાછા પ્રયાણ કરી જાય છે, તારે પણ પ્રયાણ કરવાનું છે. પણ આ તારો જે સ્વ છે, ધી ઇટરનલ કમ્પેનિયન, સનાતન સાથીદાર, તે હંમેશા તારી સાથે રહેવાનો છે પરમાત્મા. સ્વજન તેને તું ઓળખ, એ સ્વજનને તું ભૂલી ગયો છે. તો આ આત્મવિચાર છે, અને આત્મવિચાર દ્વારા પણ ધીરે ધીરે આત્માનો વિચાર કરતા કરતા અનાત્મ પદાર્થોમાંથી મન ઉપરામ થઈ જાય અને પછી આત્માની અંદર એકાગ્ર થવા માંડે છે. તો મનના સંયમને માટે, મનની એકાગ્રતાને માટે આત્મવિચાર પણ એક મહત્વનું સાધન છે. બીજું સાધન આત્માની એકાગ્રતા, મનની એકાગ્રતાને માટે અથવા શમના સાધનની સિદ્ધિને માટે ધ્યાનનું છે. યોગાભ્યાસ દ્વારા ધારણા, ધ્યાન ઇત્યાદિ કરવામાં આવે છે, અને યોગાભ્યાસ દ્વારા ધ્યાન કરતા પહેલા મનનું શુદ્ધિકરણ સાધવામાં આવે. મન જ્યાં સુધી શુદ્ધ અથવા સાત્વિક થયું ના હોય, અથવા તો મનની અંદર મલિનતાઓ હોય, દુર્વિચારો હોય, દુર્ભાવો હોય, તો મન એકાગ્રતાનો અનુભવ કરી શકતું નથી, સ્થિર બનતું નથી, ધ્યાનમાં લાગતું નથી. માણસ ધ્યાન કરવાને માટે આંખ મીચીને બેસે, પરંતુ મન આમ તેમ દોડાદોડ કર્યા કરે બાહ્ય પદાર્થોમાં, કારણ કે મનની અંદર લાલસાઓ, વાસનાઓ, તૃષ્ણાઓ, બાહ્ય પદાર્થોના આકર્ષણો અને બાહ્ય પદાર્થોની રસવૃત્તિઓ પડેલી છે. તે પોતપોતાની દિશામાં વિષયવતી વૃત્તિઓ મનુષ્યના મનને ખેંચી જાય છે. એટલે મનુષ્યના મનને સૌથી પ્રથમ ભગવાન ગીતાના 6 અધ્યાયમાં કહે છે આગળ પર કે શુદ્ધ કરવાની સાધના કરવી જોઈએ. જો શુદ્ધ કરવાની સાધના કરવામાં આવે અને એની સાથે સાથે ધ્યાનનો આધાર લેવામાં આવે, એની સાથે સાથે જપનો આધાર લેવામાં આવે, તો મન એકાગ્રતાનો અનુભવ અનાયાસે સહેલાઈથી કરી શકે છે. તો આ બીજું સાધન મનની એકાગ્રતાને માટેનું, શમની સાધના અથવા સિદ્ધિને માટેનું ધ્યાનનું સાધન છે. અને ત્રીજું સાધન શાસ્ત્રકારો બતાવે છે, મનને સમર્પિત કરી દો. મન તમારું જે તમે માનો છો તેને ભગવાનનું કરી દો, ભગવાનની સાથે મનનો સંબંધ જોડી દો, ભગવાનની પ્રાર્થના કરો, ભગવાનનું સ્મરણ કરો, સંકીર્તન કરો, ભગવાનના નામના જપ કરો, ભગવાનની મદદ માંગો, ભગવાનની કૃપાના ચાતક અથવા તો ભિક્ષુક બની જાઓ, ભગવાનની કૃપાના ચાતક બનીને ભગવાનની કૃપાને માટે નિત્ય નિરંતર પ્રાર્થના કરતા કરતા જેટલું પણ પવિત્ર જીવન જીવી શકાય તેટલું જીવાને જીવવાને માટેનો આગ્રહ સેવો, તો આ રીતે ભગવાનની ભક્તિથી પણ મન એકાગ્ર બની જાય છે, મનની અંદરના સર્વ પ્રકારના કષાયોની નિવૃત્તિ થઈ જાય, મનની અંદર જે આશક્તિ અને મમતાની ગ્રંથિઓ હોય એ ગ્રંથિઓનું આપોઆપ ભેદન થઈ જાય, જેમ જેમ ભક્તિનો ઉદ્રેક થતો જાય, જેમ જેમ પરમાત્માના પ્રેમથી આપણો પ્રાણ પરિપ્લાવિત બનતો જાય, તેમ તેમ એ પ્રાણની અંદર રહેલા વિષયજન્ય સંસ્કારો, આકર્ષણો, રસો, વિકારો અને વાસનાઓ આપોઆપ શાંત થવા લાગે. ભગવાન સિવાય કઈ ગમે જ નહીં, મન એકદમ શાંત બની જાય, સ્થિર બની જાય, સ્મરણ કરતા શાંત થઈ જાય. આંખ બંધ કરીએ કે ઉઘાડી રાખીએ તો પણ ભગવાનની અંદર જ્યાં મનને આપણે જોડીએ, ભગવાનનું સ્મરણ કરીએ, એમને યાદ કરીએ, આપોઆપ આપણા રોમાંચ થઈ જાય, આપોઆપ અશ્રુપાત થવા લાગે, આપોઆપ બાહ્ય જગતનું વિસ્મરણ થઈ જાય, અનેક પ્રકારની ભાવ સમાધિમાં આપણું મન ડૂબી જાય, તો મનનો નિગ્રહ આપોઆપ થઈ જાય. અમે હમણાં જયારે અસ્થિ વિસર્જનની સાધના અથવા ક્રિયા કરવાને માટે માતાજીના સ્વર્ગવાસ પછી તીર્થયાત્રાએ નીકળ્યા હતા, ત્યારે ભારતના ઉત્તર ભારતના ને પૂર્વ ભારતના કેટલાય સુંદર તીર્થોમાં ગયા, અને તે વખતે દક્ષિણેશ્વરમાં પણ અમે ગયા હતા. રામકૃષ્ણ પરમહંસ દેવનું લીલા સ્થાન, રામકૃષ્ણ પરમહંસ દેવના જન્મસ્થાનમાં પણ અમે પછી ગયા. કામાર પુકુર નાનકડું ગામડું છે, પરંતુ એ પહેલા અમે કલકત્તાની અંદર દક્ષિણેશ્વર નામનો જે વિભાગ છે, જ્યાં રામકૃષ્ણ પરમહંસ દેવ વિરાજ્યા અને જ્યાં રહીને એમણે પોતાના જીવનની લીલા કરી હતી, તે સ્થાનમાં અમે ગયા હતા. અને એ સ્થાનમાં અમે ગયા, ત્યાં આગળ જગદંબાનું સુંદર મંદિર છે, સુંદર મજાનું તળાવ છે, અંદરના ભાગમાં ઘણો મોટો સુંદર ત્યાં આગળ નાટક ખંડ છે, અને એની બહાર પાસે જ ઘણી સુંદર વિશાળ ગંગા નદીનો પ્રવાહ વહ્યા કરે છે. હવે રામકૃષ્ણ પરમહંસ દેવે રાત્રે જ્યાં બેસીને સાધના કરેલી તે પંચવટી, પાંચ વૃક્ષો પણ ત્યાં છે. જયારે પોતે વૃંદાવન ગયા હતા ત્યારે ત્યાંથી વૃંદાવનની રજને લાવ્યા હતા, અને આ પાંચ વૃક્ષોની નીચે એમણે નાખી. એ કહેતા હતા કે વૃંદાવનની ધૂળ એ સ્થૂળ ધૂળ નથી, પરમાત્માની કૃપા પાત્ર બ્રહ્મ ધૂળ છે. એવી રીતે ગંગા અને યમુનાનું પાણી પણ પરમાત્માની કૃપાથી ભરેલ બ્રહ્મરસ છે, સાધારણ પાણી નથી. અને જગન્નાથપુરીનો પ્રસાદ છે ભાત, તે પણ પરમાત્માનો મહાપ્રસાદ છે, એમાં ભેદ બુદ્ધિ ના કરવી જોઈએ. એટલે રામકૃષ્ણ દેવે પંચવટીની નીચે વૃંદાવનની ધૂળ અથવા રજને નાખી હતી. બાજુમાં શારદા માતા જ્યાં રહેતા હતા રામકૃષ્ણ પરમહંસ દેવના સહધર્મિણી, જે જગ્યામાં રહેતા હતા તે મકાન નોબત ખાનું છે. અત્યારે શારદા માતાની સ્મૃતિમાં ત્યાં આગળ એક ખંડ અલગ રાખવામાં આવ્યો છે, ત્યાં શારદા માતાની તસવીરને મૂકવામાં આવી છે, દર્શન ઇત્યાદિ કરી શકાય છે. તો બધા જ સ્થળોને જોયા પછી રામકૃષ્ણ પરમહંસ દેવ દક્ષિણેશ્વરમાં જે ખંડમાં નિવાસ કરતા હતા એ ખંડના દર્શન કરવાને માટે અમે ગયા. ત્યાં કેટલાય ભક્તો આવતા દિવસના ઘણા મોટા સમય સુધી, સવારથી માંડીને લગભગ 12:30 એક વાગ્યા સુધી બપોરે એ ખંડ ઉગાડવા છે, પછી સાંજના વળી પાછો ઉગાડવામાં આવે છે, તે રાત્રે મોડે સુધી ઉગાડેલો રાખવામાં આવે છે. એમાં કોઈ પણ જઈ શકે, કોઈ પણ જઈને બેસી શકે, ધ્યાન ધરી શકે, પ્રાર્થના કરી શકે, આત્મવિચાર કરી શકે, કીર્તન કરી શકે પોતાના મનમાં, બધાને છૂટ છે. રામકૃષ્ણ દેવ જે પલંગ ઉપર બેસતા એ પલંગ ત્યાં રાખવામાં આવ્યો છે, રામકૃષ્ણ દેવ જે પલંગ ઉપર સૂતા તે બીજો પલંગ પણ ત્યાં આગળ બાજુમાં રાખવામાં આવ્યો છે, રામકૃષ્ણ દેવના થોડાક વસ્ત્રો, રામકૃષ્ણ દેવ જે વાપરતા તે થોડાક પાત્રો ત્યાં આગળ મૂકવામાં આવેલા છે, અને ખંડની અંદર જુદી જુદી જાતના ફોટાઓ એમના ભક્તોના ને એમના દિવાલ પર ટાંગવામાં આવે. ઘણા બધા ત્યાં બેસતા હતા, અમે જોતા હતા ઘણા ભક્તો ત્યાં બેસતા રામકૃષ્ણ દેવની સામે સ્મરણ કરતા હતા. પણ હું માં સર્વેશ્વરીને જોતો હતો, અમારી સાથે માં સર્વેશ્વરી હતા, તો માને હું જોયા કરતો હતો, તો માં મારી પાસે ત્યાં બેસતા અને એ ખંડમાં પ્રવેશ કરતા માં અચાનક એમનું આખું સ્વરૂપ ફરી ગયું, બદલાઈ જતું, આખી મુખાકૃતિ બદલાઈ જતી કોણ જાણે કે. અને ત્યાં બેસતા તો ભાવ વિભોર બની જતા, ગદગદ બની જતા, એમના નેત્રોમાંથી અવિરત અશ્રુપાત ચાલ્યા કરતો, આંસુ ટપક્યા કરતા, અને થોડા વખતમાં ભાવ સમાધિમાં ડૂબી જતા, દેહનું ભાન મૂકીને અંદરની દુનિયામાં જાણે કે ઉતરી જતા હોય એવું એમનું આખું સ્વરૂપ શાંત નિર્વિકાર નિશ્ચલ બની જતું હતું. જેટલી વાર અમે ત્યાં બેઠા, લગભગ ત્રણેક વાર અમે ખંડમાં ગયા, બે દિવસ દરમિયાન વારાફરતી દરેક વખતે એમની આવી સ્થિતિ થયા હોય, અને ત્યાંથી જયારે અમે ઉભા થઈએ ત્યારે પછી સહજ અવસ્થામાં આવી જતા. તો મેં માને પૂછ્યું, તમે અંદર બેસો છો તો તમારું આવું થઈ જાય છે કે મારું મન હાથમાં રહેતું નથી. મને એ વખતે રામકૃષ્ણ દેવનું સ્મરણ થયા કરે છે, એ વખતે બધી સ્મૃતિઓ મને આપોઆપ થયા કરે છે, તો રોમાંચ થઈ જાય છે, ગદગદ બની જવાય છે, ભાવ વિભોર થઈ જવાય, અને દેહ ભાન ક્યાં ચાલ્યું જાય છે તે ખબર પડતી નથી. અને આ ખંડમાં હું પ્રવેશું છું તો મને સૌથી પ્રથમ મોટો પ્રકાશ દેખાય છે, જ્યોતિનો પુંજ દેખાય છે. એ જ્યોતિનો પુંજ આગળ ચાલે છે, હું પાછળ ચાલુ છું. હું બેસી જઉં છું તો જ્યોતિનો પુંજ મારી સામે બેસી જાય, અને પછી કેટલાય વખત સુધી એ જ્યોતિ પુંજને હું જોયા કરું, પછી જ્યોતિ પુંજ અદ્રશ્ય થઈ જાય છે. માને જ્યોતિનું દર્શન ગુજરાતી બીજા ધોરણમાં ભણતા ત્યારથી થયા કરે છે, નાનપણથી થયા કરે છે. માં તો જીવન મુક્ત છે, ઘણાને હજુ એમની યોગ્યતાની ખબર નથી. આ વખતના અધ્યાત્મમાં અને બે મહિના પહેલાના અધ્યાત્મમાં એક ભાઈએ એમના વિશે લેખ લખ્યા છે, એમના જીવનનો થોડો પરિચય આપ્યો, પણ હજુ વધારે ઊંડાણથી એમનો પરિચય જેમ જેમ એમના સંસર્ગમાં આવીએ તેમ તેમ થાય. એમના મકાન ઘરમાં હું જયારે રહેતો, એમના સ્કૂલમાં એ પોતે પ્રિન્સિપાલ હતા અને સ્કૂલમાં મારા પ્રવચનો ગોઠવવામાં આવ્યા ત્યારે મારો ઉતારો એમને ઘેર રાખવામાં આવ્યો હતો, આજથી 4 વર્ષ પહેલા. ત્યારે હું જોતો હતો રાત્રે કે માં બેઠેલા જોય, જયારે જોઈએ ત્યારે પૂજાના ઓરડામાં બેઠેલા જોય, અને એમની આંખમાંથી નિરંતર અશ્રુધારા ચાલ્યા જ કરતી હોય. બકુ તમે સુવો છો ક્યારે? તો કે એકાદ કલાક કાઢી પડી જાઉં, શરીર દુખે તો, બાકી આવી ટેવ મેં પાડેલી છે. મને સુવાનું કોણ જાણે ગમતું જ નથી, ભગવાનની પ્રતીક્ષા જ કરવાનું ગમે છે. અને હૃદય એટલું બધું ભાવ વિભોર બની જાય છે કે હર્ષાશ્રુ આનંદાશ્રુ પ્રેમાશ્રુ આંખમાંથી ટપકવા જ માંડે. એ અવસ્થામાં એમને ભજનો સ્ફુરે તો આપોઆપ ભજનો પાછા લખતા જાય, વચ્ચે વચ્ચે શાંતિથી બેસી, ખાવાનું પણ ધ્યાન નહીં, પીવાનું પણ ધ્યાન નહીં, કશું જ ધ્યાન નહીં, પોતાનું કામ પણ કરે, સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકેની જવાબદારી બરાબર અદા કરે, 2800 છોકરાઓ, 80 સ્ટાફ, એના ઉપર બરાબર ધ્યાન રાખવાનું, અને સાથે સાથે પોતે આ જાતની સાધના. મોટાના મૌન મંદિરોમાં વચ્ચે વચ્ચે 8 દિવસ માટે, 15 દિવસ માટે ઓરડામાં કેદ થઈ જાય સાધના કરવા માટે, ઉપવાસો વચ્ચે વચ્ચે કર્યા કરે, અને આ જાતનું નામસ્મરણ આખી રાત બેસીને બહુ જલ્પ નિદ્રા લઈને નિરંતર કર્યા કરતા, ત્યારે ભગવાને એમનો પોકાર સાંભળેલો છે, ત્યારે એમને આ પ્રમોશન મળેલું છે. વર્ષોની એમની ઈચ્છા હતી કે હું સંસારમાંથી મારી મુક્તિ કેવી રીતે થાય, આ વ્યવહારમાં મારે રહેવું નથી, ભગવાનને જ સમર્પિત મીરાની પેટે થઈ જવું છે. વર્ષોની ડાયરીઓ એમની મેં વાંચી ત્યાં, તો એની અંદર 10 વર્ષ પહેલા એમણે લખેલું કે મારે સમર્પિત થઈ જવું છે પ્રભુ તમને, મને આ સંસારમાં ગમતું નથી. ભગવાને યોગ્ય સમય એમનો અવાજ સાંભળ્યો અને એમને બહાર કાઢી નાખ્યા છે. અત્યારે પોતે ત્યાગમય જીવન જીવી રહ્યા છે. તો મને પ્રકાશનું દર્શન કે થયા કરે છે, નાનપણથી પ્રકાશ દેખાયા, અને પ્રકાશને પરમાત્માનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં. સૌથી પ્રથમ પ્રકાશ છે અને પછી રૂપ તો આવે છે, પરમાત્મા તો અરૂપ છે, રૂપ રહિત છે. તો સૌથી પ્રથમ જ્યોતિ, પ્રકાશ સ્વરૂપ, જ્યોતિષામપિ તજ્જ્યોતિ. ગીતાની અંદર કહ્યું છે કે પરમાત્મા તો જ્યોતિના પણ જ્યોતિ છે. તમસઃ પરમુચ્યતે, અંધકારથી પર છે. જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ઠિતમ. જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞેય સ્વરૂપ છે, અને સૌના હૃદયમાં રહેલા છે પ્રકાશ રૂપે. જ્યોતિરિવા ધૂમકઃ ધુમાડા વગરની જ્યોતિ છે પરમાત્મા આત્મા. તો ઉપનિષદના ઋષિએ કહ્યું છે, અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્ય આત્મની તિષ્ઠતિ ઈશાનો ભૂત ભવ્યસ્ય તત્વન વિજુગુપ્સતે. જ્યોતિ સ્વરૂપ આત્મા અંગૂઠાના માપનો વિશાળ પોતાના શરીરમાં હૃદય પ્રદેશમાં વિરાજે છે. ઉપનિષદના ઋષિઓ કે તો માને પહેલેથી જે જ્યોતિના દર્શન થયા છે, પૂર્વજન્મના સંસ્કારો છે, પૂર્વજન્મનો વારસો છે. તો કે રામકૃષ્ણ દેવના ઓરડામાં પણ હું બેસું આવું એટલે જ્યોતિ મને દેખાય, એ જ્યોતિ મને દોરે, બેસી જાઉં તો કઈ ખબર જ પડતી નથી, શરીરનું કઈ ભાન જ રહેતું નથી. બકે થોડુંક ભાન રાખજો, આપણે તો જો મુસાફરી લાંબી કરવાની છે, ઉઠવાનું છે, હજુ કેટલાય સ્થળોમાં જવાનું છે, પણ કે કેવી રીતે ભાન રાખવું. યાદ આવે છે રામકૃષ્ણ દેવનું સ્વરૂપ, જ્યોતિ યાદ આવે છે અને તરત જ મારું મન એકદમ એવું ડૂબી જાય છે કે કઈ ખબર જ પડતી. તો એક દિવસ તો બેઠા હતા ને વારે ઉભા થઈ જવું પડ્યું, સમય કેટલો બધો જશે જો આમને આમ બેસી રહીશું તો. એમના નેત્રોમાંથી તો આંસુ ચાલ્યા જ કરતા, શરીરનું એમને ભાન હતું જ નહીં, કાળનું ભાન હતું જ નહીં, દેશનું ભાન હતું જ નહીં. બકુ ધીરેથી હવે ઉઠું તો બીજા પણ મારી સાથે ના ઉઠી શકે ને, તો બીજી જગ્યાઓ પણ આપણે આજુબાજુની જોઈએ. હું ખરેખર ઉભો થયો અને માતો પછી ધીરેથી ઉભા થયા, શાંતિથી ઉભા થયા. આ સ્થાનમાં કોણ જાણે કેમ પણ મને આવું થઈ જાય છે. સ્થાનનો પણ ચમત્કાર હોય છે. જો થોડીક ભૂમિકા સાધકની તૈયાર હોય, થોડોક અધિકાર હોય, થોડીક સાત્વિકતા હોય અને સાધક જો પરમાત્માનું નામસ્મરણ એનો આધાર લે, પરમાત્માનું ધ્યાન ધરે, પરમાત્માના સ્વરૂપને કોઈ પણ સ્વરૂપને યાદ કરે તો એનું મન સહેલાઈથી લાગી જાય, ડૂબી જાય. એને પછીથી બહુ વિશેષ પરિશ્રમ કરવો ના પડે. શમ એટલે મનોનિગ્રહ, એને માટે સહજ બની જાય. અનાયાસે એ મનની અંદરની દુનિયાની અંદર, આત્માની અંદરની દુનિયાની અંદર અવગાહન કરી શકે અથવા તો ડૂબકી મારી શકે. તો આ ત્રીજું સાધન છે, ભક્તિનું સાધન, પ્રેમનું સાધન, સમર્પિત થઈ જવાનું સાધન, સંકીર્તનનું સાધન, પરમાત્માના અનુસંધાનનું સાધન, પરમાત્માની સાથે પોતાની જાતને જોડી દેવાનું સાધન. તો ત્રણ સાધનો મનોનિગ્રહને માટેના છે. આત્મવિચારનું જ્ઞાનનું સાધન, ધ્યાનનું યોગનું સાધન, રાજયોગનું સાધન અને ત્રીજું સમર્પિત થઈ જવાનું, પોતાની જાતને જોડી દેવાનું પ્રેમ લક્ષણા ભક્તિનું સાધન. એ દ્વારા પણ મન આપોઆપ સ્થિર થઈ જાય, મન આપોઆપ વશ થઈ જાય, વિકારો અને વાસનાઓમાંથી આપોઆપ મુક્તિ થઈ જાય. મેં તો મોટા મોટા મહાત્માઓને મારા જીવનમાં જોયા છે, કારણ કે આખું જીવન જ મારું એ જાતનું છે. અત્યાર સુધીનું આખું જીવન હજારો મહાત્માઓને જોયા, હજારો મહાત્માઓને જોયા, કેટલાક સ્ત્રી મહાત્માઓને જોયા, કેટલાક પુરુષ મહાત્માઓને જોયા. પરંતુ મનની નિર્મળતા એકદમ, મનમાં વિકાર જ ન થાય, મનમાં વાસના પેદા જ ન થાય. ઘણાના મનમાં વિકાર ને વાસના પેદા થાય, એને દબાવી દેવી પડે, જીતવી પડે, વશ કરવી પડે. પણ માની એવી અવસ્થા મેં જોઈ છે કે એમને વાસના થતી જ નથી, પેદા જ થતી નથી, શરીરનો ખ્યાલ જ રહેતો નથી, દેહનો અભ્યાસ જ એમની અંદર નથી, કોઈ જાતના શારીરિક વિકારો જ નથી. જેવી રીતે નાની કુમારિકા હોય, એકદમ નાની, કલયુગમાં તો કુમારિકાઓને પણ વાસનાઓ થતી દેખાય છે, એકદમ નાની હોય, અને જેવી રીતે નિષ્પાપતા એની અંદર હોય, એવી નિષ્પાપતા માની અંદર હું હંમેશા જોયા કરું છું, મારી પાસે રહ્યા છે ત્યારથી નિરંતર જોયા કરું છું. અને મને એમ લાગે છે કે પરમાત્માની પરિપૂર્ણ કૃપા, નહીં તો મોટા મોટા મહાત્માઓની અંદર પણ એવી ભૂમિકા દેખાતી નથી. મેં ઘણા ઘણા મહાત્માઓને જોયા છે, અખંડ રીતે પરમાત્માની અંદર મન રહેતું, માનું મન અખંડ રીતે પરમાત્માની અંદર રહે છે. અને એને લીધે રાત્રે પણ હું ઘણી વાર જો બેઠેલા છું આટા જ મહાત્માઓ, રાત્રે પણ કે મારું મન પરમાત્માની અંદર જ લાગેલું રહે છે, પ્રકાશ મારી ચારે તરફ ફર્યા જ કરે છે, એ પ્રકાશ મને પરમાત્મા પોતે આવીને પોતાનો પરિચય પ્રદાન કરે છે, પોતાના અનુગ્રહનો અનુભવ મને કરાવે છે. આવી રીતે અધ્યાત્મ માર્ગની સાધનાના શિખરો પર પહોંચેલ આત્માઓ પુરુષાર્થ કરીને ત્યાં પહોંચે છે, અને એમને જયારે સામાન્ય મનુષ્યો જુએ ત્યારે એમને પ્રેરણાની પ્રાપ્તિ થાય, આપણે પણ આવી રીતે આગળ જઈશું. લોંગ ફેલોએ અંગ્રેજીમાં બહુ સુંદર કાવ્ય લખ્યું છે. એની અંદર ચાર લીટીઓ બહુ સારી લખી છે. ચાર લીટીઓમાં લોંગ ફેલો લખે છે કે મહાપુરુષોના જીવન આપણને એ વાતની સ્મૃતિ કરાવે છે કે આપણે પણ એમની પેઠે મહાન બની શકીએ. લાઈવ્સ ઓફ ગ્રેટ મેન ઓલ રિમાઇન્ડર્સ વી કેન મેક અવર લાઈફ સબલાઈમ એન્ડ ડિપાર્ટિંગ લીવ બિહાઇન્ડ અસ ફૂટપ્રિન્ટ્સ ઓન ધી સેન્ડ્સ ઓફ ટાઈમ. સમયની રેતી ઉપર એવા પગલાઓને મૂકી જઈએ કે જે પગલાઓને જોઈને બીજા પથિકો બીજા મુસાફરો પણ આગળ વધી શકે, આધ્યાત્મિક વિકાસને માર્ગે આગે કૂચ કરી અને પોતાના જીવનને સફળ અથવા તો ધન્ય બનાવી શકે. તો ભગવાન કહે છે કે જેને અધ્યાત્મ માર્ગના સર્વોચ્ચ શિખર પર પહોંચવું હોય, અધ્યાત્મ માર્ગના વિશાળ વૃક્ષને ઉપર ચડી જવું હોય, એણે મનના નિગ્રહને કર્યા સિવાય છૂટકો નથી. પુરુષાર્થ કરવાની સાથે સાથે અધ્યાત્મ માર્ગના ઊંચામાં ઊંચા શિખર પર જે પહોંચી જાય તે પોતાના જીવનની અંદર મનનો નિગ્રહ કરનારા હોય. મનનો કાબુ, મન જે કહે તે ન કરવું, મન જે કહે તે ન કરવું, મન જે કહે તેને તપાસવું, ચકાસવું, કરવા જેવું છે પૂછવું, અને પછી જ કરવા જેવું હોય તો કરવું અને ન કરવા જેવું હોય તો ન કરવું, ચોકડી મારી દેવી, આટલી શક્તિ પ્રાપ્ત કરવી. સામાન્ય મનુષ્યો મન જે કહે તેમ કરતા હોય, વિચાર જ કરતા નથી કે આ કરવા જેવું કે ના કરવા જેવું. મનમાં એક વિચાર પેદા થયો, તરત જ એનો અમલ કરી દીધો, પછી સારો વિચાર હોય કે ખરાબ વિચાર. પણ જે ઊંચી કોટીના માનવો હોય એ પોતાના મનનું પૃથક્કરણ કરે છે, મનનું નિરીક્ષણ કરે છે, પોતાના વિચારો અને ભાવોને તપાસે છે અને તપાસ્યા પછીથી નક્કી કરે છે કે આ વિચારો અને ભાવો આપણા વિકાસમાં મદદરૂપ છે કે આપણા વિકાસમાં સાધકને બદલે બાધક છે. જો બાધક હોય તો તે વિચારો અને ભાવોને તેવી પ્રવૃત્તિઓને કાઢી નાખે છે પોતાના જીવનમાંથી, એનું અનુસરણ અથવા તો અનુકરણ કરતા નથી. અને જે સાધક વિચારો હોય તે જ વિચારોનું અનુસરણ કરીને આગળ ચાલે છે. પરમાત્માના પ્રેમથી પરમાત્માની ભક્તિનો સરળમાં સરળ માર્ગ છે. ધ્યાન કરતા કરતા પણ પરમાત્માની ભક્તિનો આધાર લઈ શકાય અને આત્મવિચાર કરતા કરતા પણ પરમાત્માની પ્રીતિનો આધાર લઈ શકાય. પરમાત્માની પ્રીતિનો આધાર લઈને જે જીવ પરમાત્માની શરણાગતિનો સ્વીકાર કરે છે, પરમાત્મા તેને સર્વ પ્રકારે અભય બનાવે છે. પરમાત્મા તેને જેવી રીતે પારસ પોતાના સંસ્પર્શથી લોઢાને કંચન બનાવી દે એવી રીતે કંચનમય કરી દે છે, નિષ્કલંક બનાવી દે છે. શ્રીમદ ભાગવતની અંદર એવી રીતે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું છે. સુંદર મજાનું દ્રષ્ટાંત મૂકેલું છે, એક સ્ત્રીનું દ્રષ્ટાંત મૂક્યું છે. એ સ્ત્રી પોતાના શરીરથી સર્વાંગ સુંદર નથી, એનું શરીર કુરૂપ છે, ત્રણ ઠેકાણેથી વાંકી વળી ગયેલી છે, એટલે એનું નામ ત્રિવક્રા પડેલું છે, એને કુબજા પણ કહેવામાં આવતી હતી. હવે આ ત્રિવક્રા કૌંસની પરિચારિકા, દાસી, સેવિકા છે, એટલે રોજ કૌંસને ત્યાં સૌંદર્યના સાધનો પ્રસાધનો તૈયાર કરીને પહોંચાડવાની પ્રવૃત્તિ કરે છે. રોજ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળ અને વૃંદાવનને ત્યાગીને મથુરાની પુણ્યભૂમિમાં પ્રવેશ્યા ત્યારે રાજમાર્ગ પરથી આ ત્રિવક્રા પોતાના હાથમાં પૂજાનો થાળ લઈને કંસના રાજપ્રાસાદ તરફ જઈ રહી હતી, એટલે તરત જ ભગવાન કૃષ્ણે એને પ્રેમથી બોલાવી, સુંદરી ક્યાં જાય છે? કુબજાને બહુ આશ્ચર્ય થયું ને શરમ પડ્યો. ભગવાન કૃષ્ણનું સ્વરૂપ તો સર્વાંગ સુંદર હતું, પણ કુબજાને પોતાને ખબર હતી કે મારું શરીર તો ત્રણ ઠેકાણેથી વાંકું ઘોળવાળું છે, હું કઈ સર્વાંગ સુંદર નથી, અને આ પુરુષ મને સુંદરી સંબોધન કરે છે, ખરેખર હું સુંદરી હોત તો કેવું સારું. ભગવાન આવી રીતે પ્રત્યેક જીવને કહે છે, પ્રત્યેક જીવ આવી રીતે સર્વાંગ સુંદર છે. એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, અયમ આત્મા બ્રહ્મ, વેદ કહે છે. આત્મા બ્રહ્મ છે, પરમાત્મા સ્વરૂપ છે, સચ્ચિદ આનંદ છે. શુદ્ધોશી બુદ્ધોશી નિરંજનોશી, તો શુદ્ધ છે, બુદ્ધ છે, નિર્મળ છે, પણ ભૂલી ગયો છે તારા વાસ્તવિક સ્વરૂપ. સંસારની અંદર શ્વાસ લઈ રહ્યો છે ગુલામ બનીને, તો શહેનશાહ છે, પરમાત્માનો પ્યારો છે, પરમાત્માનો પ્રતિનિધિ પાર્ષદ છે, અવિનાશી છે, અજર છે, અમૃતમય છે, અજન્મા છે, આત્મ સ્વરૂપ તો છે. આપણા શાસ્ત્રો આપણને આમ કહે છે. એટલે ભગવાને સુંદરી કહ્યું તે બરાબર જ હતું. દરેક જીવ સુંદર છે, પણ એની સુંદરતા ચાલી ગઈ છે, એ સુંદરતાને અનુભવી શકતો નથી. ત્રણ ઠેકાણે વાકો બની ગયો છે. ત્રિગુણાત્મિકા પ્રકૃતિ, પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ રજ તમ, એની અંદર એવો તો બંધાઈ ગયો છે, આસક્તિ કરી બેઠો છે કે એનું જે મૂળભૂત સ્વરૂપ છે એ મૂળભૂત સ્વરૂપને ઓળખતો નથી. બેડોળ કુરુ પ્રેત જેવો બની ગયો છે જીવ. જગતની અંદર જો આપણે જોઈએ તો કેટલાય માનવો આપણને બહારથી પ્રેત જેવા દેખાય. એમના વિચારો પ્રેત જેવા, એમના વેશ પ્રેત જેવા, એમની વાણી પ્રેત જેવી, એમના વ્યવહારો પ્રેત જેવા, બધું જ પ્રેત જેવું આપણને લાગ્યા કરે. અને કેટલાકને જોઈએ દેવ જેવા આપણને લાગે, દિવ્ય લાગે, દિવ્યતાથી ભરેલા. કેટલાકને જોઈએ ઈશ્વર સદૃશ લાગે, ઈશ્વરના પ્યારા હોય, પરમાત્માના પ્રતિનિધિ હોય તેવા આપણને દેખાય આવે. મધુરાધિપતે રખિલમ મધુરમ, વલ્લભાચાર્યજી કે છે મધુરતાના અધીશ્વર ભગવાનનું બધું જ મધુર. એવી રીતે કેટલાક માનવોનું બધું મધુર મધુર જ આપણને લાગે, એમાં કટુ જેવું કઈ દેખાય જ નહીં. જુદા જુદા માનવો જગતની અંદર આપણને દેખાય. એટલે ભગવાને કહ્યું તે બરાબર હતું, સુંદરી ક્યાં લઈ જાય છે, આ ક્યાં લઈ જાય છે. દરેક જીવ સંસારની અંદર સુંદર થઈને આવ્યો, પણ અત્યારે પૂજા કોની કરી રહ્યો છે? કૃષ્ણની નથી કરતો, કૌશની કરે છે. દૈવી સંપત્તિની નથી કરતો, આસુરી સંપત્તિની કરે. સેવન કોનું કરે છે? સદવિચારોનું નહીં, દુર્વિચારોનું. સદવ્યવહારનું નહીં, કુવ્યવહારનું, દુર્વ્યવહારનું સેવન કરે છે. એને લીધે દુઃખી છે. ત્રણ ઠેકાણેથી વાકો થઈ ગયો છે આ જીવ. લાચાર બને છે. કોકનું દાસત્વ કરવું પડે છે, કોકની ગુલામી કરવી પડે છે, પોતે શહેનશાહ હોવા છતાં. એટલે ભગવાન તો યાદ દેવડાવે છે, ક્યાં જાય છે? કૌશની પાસે જાય છે. અને કૌશની પાસે જાય છે તો મારું છે, મારું છે એને તો કૌશનું માનીને ત્યાં લઈ જાય છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત, આ તો બધું પરમાત્માથી વ્યાપેલું છે. જગત નામની જે કઈ વસ્તુ છે, જડ ચેતનાત્મક, તે બધી પરમાત્માની, પરમાત્મા તેના માલિક છે. અને વળી તો બીજા કોની પાસે લઈ જાય છે, બીજા કોની સેવા કરે છે? તરત જ ભગવાનને લઈ લીધો થાય. જીવ કઈ સમજીને ભગવાનને સમર્પણ કરવાનો છે? આપણે ઘણું સાંભળીએ ને ઘણું વાંચીએ અને કથામાં પણ કહી જઈએ, પણ કરવાનું કામ બહુ જરૂરી. કહેવાનું અઘરું નથી, કહેવાનું તો સહેલું છે, ક્રોધ નહીં કરતા, પણ વખત આવે ત્યારે, ન કરો ત્યારે ખરું વાર. કહેવામાં બહુ પરાક્રમ કરવું પડતું નથી. કામ વાસનાથી મુક્ત રહેજો, પણ વખત આવે જયારે ટેસ્ટ એક્ઝામિનેશન થાય ત્યારે, ત્યારે ખબર પડે કે કેવી રીતે મુક્ત રહેવાય છે, કેવી રીતે પવિત્ર જીવન જીવાય છે. અહંકાર ન રાખતા બહુ સહેલું. કહેવામાં 10 લીટી લખી પણ લેવાય આપણે એની અંદર. ભાષણ કરવાનું કઈ કે કોઈ કહેતો પણ અડધો પોણો કલાક બોલી જવાય અહંકાર ન કરતા. પણ ભાષણ કર્યા પછી નીચે ઉતરીએ અથવા નીચે બેસીએ ત્યારે અહંકાર આપણી અંદર આવી જાય, કેવું સારું ભાષણ મેં કર્યું, તરત જ આવી જાય. કે આપણને કે બહુ સારું કર્યું આ, તો કે આજે જ ખબર પડી. લો તરત પેલો બેસીને આમ અંદર બેસી જાય. નીચે બેઠેલો હોય તો એકદમ પોતાની હૃદયો કાઢી તાડમાંથી બેઠો તો એમ બેઠો થઈ જાય અહંકાર. નિર્મૂળ થયો ન હોય સંગ પ્રસંગે પાંગરે, પાંગરે પાછું આવી જાય. નિર્મૂળ તો કોઈકની અંદર જ થઈ જાય. તો આવી રીતે બોલવાનું સહેલું, કરવાનું બહુ જરૂરી છે. ને જીવ સમજે છે ભગવાનનું છે, પણ ભગવાનને સમર્પી શકતો નથી. કુબજાને સંકોચ હતો. ભગવાન બળજબરી કરીને પછી તે કુબજાની પાસે ગયા. ત્યાં જઈને કુબજાના પગ ઉપર પોતાનો પગ મૂક્યો અને કુબજાની જે હડપચી હતી એ હડપચી આગળ પોતાના હાથને રાખ્યો અને ધીરેથી હડપચીને ઊંચી કરી. એટલે કુબજાનું જે ત્રણ ઠેકાણેથી વાકું વળેલું શરીર હતું તે શરીર ખરેખર ભગવાને કહ્યું હતું તેમ સુંદર, સુંદરતમ, સર્વાંગ સુંદર બની ગયું. કુબજાને પોતાને નવાઈ લાગી, ઘરે આવું કેવી રીતે સારી થઈ. સંતોના સંસ્પર્શથી, પરમાત્માના અનુગ્રહથી જીવ પણ આવી રીતે સર્વાંગ સુંદર બની જાય છે, આપોઆપ બની જાય છે. વાકો જીવ, વાકો ચાલનારો જીવ,
વાકો જ ચાલે, વાકું જ બોલે, સીધા જવાબો જ ના આપે. અમારે ત્યાં એક શાસ્ત્રી હતા, એ શાસ્ત્રીને કોઈ પૂછે, શાસ્ત્રીજી મહારાજ એકાદશી ક્યારે? તો તમે ગમે ત્યારે હશે, કરવાની જ છે ને, તમારે કરી લેજો. હવે આટલું બોલવામાં એમના ધર્મપત્ની અંદર સાંભળતા હોય તો બહાર આવીને કે આટલું તમને બોલવામાં જેટલો વખત લાગે છે એટલો જ વખત તમે જો એમ કહો કે આટલી તારીખે છે તો એટલો જ લાગે, અને સાંભળનારને કેટલો સંતોષ થાય. તો કે બેસ બેસ, બસવાનું બંધ કર. એના હાથમાં ગીતા હોય, શાસ્ત્રીના હાથમાં ગીતા, કારણ કે એનો નિયમ રોજ 18 અધ્યાય પાઠ કરવાનો. પણ બોલવાનું આવું પાછું, એનું કુવાડીના ગા જેવું, જરાય મધુર નહીં. કોઈ જેને કે શાસ્ત્રીજી આ તમારે કથા ભાગવતની કરવાનું નક્કી થયું છે, તે કયા દિવસથી શરૂ કરશો? તો કે થશે ત્યારે ખબર નહીં પડે. ગુરુવાર એક જ શબ્દમાં પતી જાય કેવું હોય તો, પણ જવાબો જ આવે. વાંકું બોલવાનું, સીધું નહીં બોલવાનું. વાંકું ચાલવાનું, ચાલતી વખતે પણ કોકને ઠોકર મારે ને કઈ કરે, સીધું ચાલે જ નહીં, સીધું બોલે જ નહીં, સીધું બેસે જ નહીં. બેસે તો પણ એવી રીતે બેસે, બે જણની જગા રોકે, બસમાં બેઠા હોય કે ગમે ત્યાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા, કોકને આવતા જોઈએ એટલે પગ પોળા કરે, ટોકા કરવાને. બેસતાય બરાબર ફાવે નહીં, બોલતાય ફાવે નહીં, ચાલતાય ફાવે નહીં, ખાવતી વખતે પણ એવા ગફા મારે કે અડધું બાર આવે ને અડધું. જીવન જીવવું એ પણ કળા છે. કેમ ચાલવું, કેમ બોલવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ ઊંઘવું, કળા છે બધી. કળાત્મક રીતે જીવન જીવવું, આર્ટ ઓફ લિવિંગ, એટલે કે જીવન જીવવાની કળા. મનુષ્યને છાજે તે રીતે જીવવાનું છે આપણે, અને ભગવાનની કૃપાથી આ રીતે સર્વાંગ સુંદર બની જવાય છે, જીવન આખું મધુમય થઈ જાય છે. કુબજાએ જોયું, ઓહો, શરીર આખું સીધું થઈ ગયું, વક્રતા બધી ચાલી ગઈ. તરત જ એને ભગવાન કૃષ્ણના કપડાને પકડી લીધું. જે ભગવાને આટલો બધો અનુગ્રહ કર્યો એ ભગવાનને જવા કેમ દેવાય? બહુ સારું કર્યું ભગવાને. પછી જીવ સમજે, પહેલા નથી સમજતો, પછી સમજે. ભલું થયું, ભાગી જંજા, સુખે ભજીશું, શ્રી ગોપાળ, પછી સમજે, પહેલા નથી સમજતો. પકડી લીધું, મારા અતિથી બન્યું, તમે મને જીવનનું દાન કર્યું, તમે મને સર્વસ્વ આપી દીધું. હું તો સમજતી જ નહોતી તમારા મહિમાને. જીવ અજ્ઞાની છે, શિવના મહિમાને કેવી રીતે સમજી શકે? શિવ કૃપા કરે તો જ સમજાય, નહીં તો સમજાય નહીં. શિવના મહિમાને તો સમજવાનું બહુ અઘરું, પણ જે શિવ સ્વરૂપ બનવાની કોશિશ કરતા હોય અથવા શિવ સ્વરૂપ બની ચૂક્યા હોય એવા સંત પુરુષોના મહિમાને સમજવાનું પણ બહુ અઘરું, ઘણું અઘરું. સંતોને સમજવા અઘરા, તો સંતોના સ્વામી ભગવાનને સમજવાના તો વળી કેટલા બધા અઘરા હોય. એ કૃપા કરે તો જ સમજાય. તરત જ ભગવાનને કહ્યું, પ્રભુ મારે અતિથી બનો, મારે ઘેર ચાલો. હવે આ સૌંદર્ય કોને માટે? હવે આ યૌવન કોને માટે? હવે આ સર્વાંગ સુંદરતા કોને માટે? તમે મારે ત્યાં ચાલો, હું તમને સુખ આપી શકું. જીવ તો આ રીતે જ વિચારે છે કે ભગવાને જે આપ્યું તેનો ઉપયોગ વિનિયોગ ભગવાનને માટે, ભગવાનની પ્રસન્નતાને માટે કરો. પણ જુઓ ભગવાનની લાક્ષણિકતા. ભગવાન આગળના શ્લોકમાં જ ગીતાના 6 અધ્યાયમાં કહે છે, યદા હી નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુસજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદુચ્યતે. જ્યારે ઇન્દ્રિયોના બધા વિષયોમાંથી, જ્યારે ઇન્દ્રિયોના બધા રસોમાંથી, જ્યારે ઇન્દ્રિયોના બધા પદાર્થોમાંથી મન ઉપરામ થઈ જાય છે, આસક્તિ રહેતી નથી, જ્યારે કોઈ પણ પ્રકારના લૌકિક પારલૌકિક કર્મો માણસના મનને પોતાની તરફ ખેંચતા નથી, જ્યારે કોઈ પણ પ્રકારના સંકલ્પો મનમાં પેદા થતા નથી, ત્યારે માનવ યોગારૂઢ થયેલો ગણાય છે. ભગવાને થિયરી તો ગીતાના 6 અધ્યાયમાં કહી, પણ પ્રેક્ટિસ ભાગવતની અંદર બતાવી દીધી. મને એક ભાઈએ કહેલું, કથાકારે મને કે, કૃષ્ણ ભગવાનની બુદ્ધિ થોડી કાચી ખરી. મેં કહ્યું, કેમ? કે આવી સર્વાંગ સુંદર ત્રિવક્રા કુબજા આમંત્રણ આપે મારા જેવો હોય તો તરત પહોંચી જાય. એટલે જ તમને ભગવાન અમે કહેતા નથી ને ભાઈ. ભગવાનમાં તમારામાં ફેર જ આટલો છે કે ભગવાનને માયા આકર્ષી શકતી નથી, અને ભગવાન માયાની વચ્ચે કદાચ રહે તો પણ માયાના પતિ બનીને રહે છે, અને તમે તો માયાને જુઓ ત્યાં જાગા પાછા થવા માંડો. આલમ ડોલમ ઘડિયાળના લોલકની પેટે થઈ જા, ચંચળ થઈ જા, અને માયાને અડ્યા ન અડ્યા ત્યાં તો ધબો નારાયણ થઈ જાય, બધું જ ભૂલાઈ જાય તમારું. ભગવાન તો કરે છે છતાં પણ કડછી જેવા રહે છે. કઈ અડતું જ નથી અમને તો કશાનો સ્વાદ જ નહીં, કશું જ કરતા ન હોય, લિપ્ત જ ન થાય, આસક્ત જ ન થાય, કમળની જેમ રહે છે. ભગવાન ના કહી શકે, ભગવાને ના કહી, તમે ના કહી શકો? તો કે મને તો કોઈ કહે જ ને રાજુ. હવે જે ના કહે છે એમને કહેનારા ઘણા મળે છે, અને જે રાહ જુએ છે એમને કહેનારું કોઈ મળતું નથી. રોજ રાહ જુએ પણ કોઈ કહે નહીં કે અમારા અતિથિ થાવ. ભગવાને કહ્યું, સુંદરી હમણાં તારો અતિથિ બનીશ, પણ મારું કર્તવ્ય પૂરું કર્યા પછી. હું અત્યારે જે મથુરાના રાજમાર્ગ પર ચાલી રહ્યો છું તે કંસના નાશના ઉદ્દેશથી ચાલી રહ્યો છું. પ્રથમ કર્તવ્ય મારું તે છે, પછી એ પૂરું કરીને હું તારે ત્યાં આવીને તારો અતિથિ અવશ્ય તમારી સેવા કરજે, પ્રસન્નતાની પ્રાપ્તિ કરજે. તારો અધિકાર છે, જીવનો અધિકાર છે. તો જે માનવ સંસારના વિષયોથી, ઇન્દ્રિયોના ભોગોથી લિપ્ત ન થાય, સંસારના પ્રલોભનો ને આકર્ષણો જેને ડગાવી ન શકે, ચલાયમાન ન કરી શકે પોતાના કર્તવ્યમાંથી, તે યોગારૂઢ કહેવાય એમ ભગવાન કહે છે ગીતાના 6ઠા અધ્યાયમાં. અને તેવી યોગારૂઢતાની અવસ્થા ભગવાન કૃષ્ણના જીવનમાં દેખાય છે. કુબજાને ઘણી ઈચ્છા હતી કે ભગવાનને અત્યારે ને અત્યારે ઘેર લઈ જાઓ. ભગવાને કહ્યું નહીં, હમણાં પછી અવશ્ય આવીશ, વચન પાડીશ. અને ભગવાન શ્રી કૃષ્ણ વિદાય થયા. કુબજા સર્વાંગ સુંદર બની ગઈ ભગવાનના અસીમ અસાધારણ અનુગ્રહને પામી. ભગવાન ચાલ્યા, કૌશનો નાશ થયો, પછીથી પાછા ત્રિવક્રા અથવા કુબજાના ઘરમાં એના મહેમાન તરીકે થોડા દિવસ પર્યંત રહ્યા એવું શ્રીમદ ભાગવત ની અંદર આવે છે. પછી તો ભગવાન જીવના મહેમાન થવાના જ નહીં, પછી ભગવાન જીવને છોડીને ક્યાંય નહીં જવા. જીવને પછી એમ જ લાગવાનું કે ભગવાન મારી પાસે ને સાથે જ છે. જયારે એકરૂપતા થઈ જવાની, જયારે પરમ અનુગ્રહનો અનુભવ જીવને થવાનો પરમાત્માના, તો પછીથી તો જીવની એવી ભૂમિકા ને અવસ્થા હોવાની, ત્યારે જયારે જીવ ભગવાનથી એક ક્ષણને માટે પણ છૂટો નથી એવું એને લાગ્યા હતા કે ભગવાન મારી સાથે ને પાસે, ભગવાન સિવાય હું અલગ નથી થઈ શકતો, ભગવાન મારાથી અલગ નથી થઈ શકતા, ભગવાન મને છોડીને ક્યાંય જઈ શકતા નથી, હું ભગવાનને છોડીને ક્યાંય જઈ શકતો નથી, ભગવાન મારામાં છે, હું ભગવાનમાં છું, ભગવાન મારી પાસે છે, હું ભગવાનની પાસે છું. અમે અવિભાજ્ય રીતે, અખંડ રીતે, અવિભક્ત રીતે એકમેકની પાસે ને સાથે રહીએ છીએ. આ અનુભવ પછી થાય છે શ્રીમદ ભાગવત આ રીતે. તો ભગવાનની કૃપાથી ત્રણ પ્રકારની ગાંઠો વાળો ત્રિગુણમાં બંધાયેલો જીવ કુબજાના જેવો સર્વાંગ સુંદર બની જાય, યોગારૂઢ થઈ જાય, ઇન્દ્રિયોના આકર્ષણો પછી એને સતાવી શકે નહીં, વિષયોની મોહિની પછી એને સંમોહિત કરી શકે નહીં. કર્તવ્યને તે છતાં ભૂલે, ભગવાન કૃષ્ણ કર્તવ્યને ભૂલ્યા નહીં. એ રીતે કર્તવ્ય કરે, રહે બધામાં, જેની સાથે જે પ્રકારના વ્યવહારો કરવાની આવશ્યકતા છે તેની સાથે તે પ્રકારના વ્યવહારો કરે, પરંતુ અલિપ્ત રીતે કરે, દ્રષ્ટા બનીને કરે, ભાન ભૂલ્યા સિવાય કરે, પોતાના જીવનના ધ્યેયને યાદ રાખીને કરે, પરમાત્માની અંદર પોતાની વૃત્તિને, પોતાના મનને પરોવીને કરે, પ્રાણને પ્રસ્થાપીને કરે. આ પ્રકારની અવસ્થાની પ્રાપ્તિ જ્યારે માનવને થઈ જાય તો પછીથી એ માનવને શાંતિ શાંતિ શાંતિનો અનુભવ થાય, પ્રસન્નતાનો અનુભવ. પછી એ કોઈ પણ પ્રકારનું કાર્ય કરે, કાર્ય તો કરવું જ પડશે, વેપારીને વેપાર કરવો જ પડવાનો, નોકરીવાળાને નોકરી કર્યા જ કરવાની છે. હવે આપણે ગૃહસ્થાશ્રમમાં પડ્યા એટલે છોકરાઓ છે તેમને ઠેકાણે પાડવાની થોડીક ચિંતા તો કરવી જ પડશે, થોડીક પ્રવૃત્તિ તો કરવી જ પડશે. એમ કઈ આપણે આળસુથી ને બેસી રહીશું તે ચાલશે? જેમને કાંઈ જ નાવા નીચોવાનું નથી, જે ત્યાગી બની ગયા, જેમને છોકરા છૈયા નથી, જેમને સ્ત્રીઓ નથી, એ લોકો પણ ફાળાઓ કરવા માંડ્યા છે, એ લોકો પણ આશ્રમો ને મઠોની ચિંતા કરવા લાગ્યા, એ લોકો ગુરુ ભાઈઓની ચિંતા કરે છે. આપણું તો આ કર્તવ્ય છે, આપણે તો પવિત્ર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશેલા છે, ઉત્તમમાં ઉત્તમ આશ્રમ. ચારે આશ્રમમાં જો કોઈ પણ હોય તો તે ગૃહસ્થાશ્રમ છે, ઉત્તમમાં ઉત્તમ આશ્રમ. સંન્યાસ પણ એની આગળ ફીકો. જો ગૃહસ્થાશ્રમને સારામાં સારી રીતે પાળવામાં આવે અને કૂતરું તાણે ગામ ભણી, શિયાળ તાણે સિંહ ભણી, આવો ગૃહસ્થ આશ્રમ ના હોય, રોજ ખખડાટ ટટરાટ ન થતો હોય, વિચારો એક, ભાવો એક, વૃત્તિ એક, આ જાતનું હોય તો એ ગૃહસ્થ આશ્રમ તો સ્વર્ગના દેવોને પણ દુર્લભ. પછી સંન્યાસની આવશ્યકતા જ ક્યાં છે? જે ગૃહસ્થાશ્રમમાં સરખા મનવાળા માનવ છે, જે ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની બંને ધ્યાન ધરે છે, પતિ પત્ની બંને સમય પર જપ કરે છે, પતિ પત્ની બંને સ્વાધ્યાય કરે છે અને પતિ પત્ની તરીકેની ફરજો પણ સમય પર બજાવે છે, પોતાની જે સંતતિ છે એ સંતતિની અંદર સંસ્કારોનું સિંચન કરવાના પ્રયત્નો કરે છે, યાદ રાખે છે કે ગૃહસ્થાશ્રમી તરીકે આપણી જવાબદારી છે. સંતાનો બાળ ગોપાળો છે, એમની અંદર સંસ્કારોનું સિંચન કરો. એક એક ગૃહસ્થાશ્રમી સંકલ્પ કરે કે બે છોકરા, ત્રણ છોકરા, ચાર છોકરા હોય તો એક, ઓછામાં ઓછું એક છોકરાને, એક સંતત સંતાનને રાષ્ટ્રને ચરણે સમર્પિત કરે. ન પરણે એક સંતાન, એક ન પરણે, પુરુષ હોય કે સ્ત્રી ગમે તે, એ રાષ્ટ્રની સેવા, સમાજની સેવા કરે. અને લગ્ન કરે તો પણ એને એવા સંસ્કારોથી સંપન્ન બનાવીએ કે સેવા કરે, જીવનમાં જાય જાય ત્યાં ભગવાનની સેવા, સમાજની સેવા અને જે ઘરમાં હોય તે ઘરને કુટુંબની સેવા, આ કરે, આપણી જવાબદારી છે. પતિ પત્ની તરીકે સંતાનો પ્રત્યેની આપણી જવાબદારી છે. આવો આદર્શ ગૃહસ્થાશ્રમ, સંન્યાસ પણ એની આગળ ફિક્કો થઈ જાય, નિરસ થઈ જાય. સંન્યાસનું શિખર, સંન્યાસનું પવિત્ર મંગલમય મંદિર ત્યાં પેદા થઈ જાય છે. એના દર્શન કરવા માટે સંન્યાસીઓને, દેવોને શું, ભગવાનને પણ આવવું પડે. આવા ગૃહસ્થાશ્રમ ક્યાં છે? એવો ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમ ગૃહસ્થોનો આશ્રમ, સુંદરમાં સુંદર આશ્રમ. એમાં ધર્મ પણ થાય, એમાં કામેચ્છા પણ પૂરી થાય, એને માટેની પણ અવકાશ છે. એની સાથે સાથે અર્થનું ઉપાર્જન, એની સાથે સાથે મોક્ષ, એને માટેની સાથે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. હમણાં બધા જ ઋષિઓ પ્રાચીન કાળના જુઓ, વેદ ઉપનિષદ કાળના આદર્શ ગૃહસ્થાશ્રમ, અત્રિ, અનસુયા, વશિષ્ઠ, અરુંધતી જુઓ, અને બધી જ ઋષિ પત્નીઓ પાછી તપશ્ચર્યાની અંદર સંલગ્ન રહેનાર, પોતાના પતિઓને સહાયતા કરનાર, આ જાતનો ગૃહસ્થાશ્રમ ભારત વર્ષની અંદર જોઈએ છીએ. લગ્નને ધિક્કારતા નહીં, સંતાનોને ધિક્કારતા નહીં, ગૃહસ્થાશ્રમને ધિક્કારતા નહીં. ધિક્કારશો તો પણ એમાંથી ક્યાંય નીકળી શકો તેમ નથી. હવે ખેતરો વેચાણ લઈને ખેડી નાખ્યા છે, તમે ક્યાંય જઈ શકો નહીં, જવાની જરૂર પણ નથી. જ્યાં છો ત્યાં સારી રીતે રહેતા શીખી દો, દ્રષ્ટિને બદલાવી દો, વૃત્તિને બદલાવી દો, ભાવનાને ઉદાત્ત બનાવી દો, તો આનંદ આનંદ જીવનમાં થાય. ગૃહસ્થાશ્રમમાં રહીને ભક્તિ થાય, ગૃહસ્થાશ્રમમાં રહીને ધ્યાન ધારણા થાય, ગૃહસ્થાશ્રમમાં રહીને સત્સંગ થાય, ગૃહસ્થાશ્રમમાં રહીને શાસ્ત્રોનું અધ્યયન થાય, અને ગૃહસ્થાશ્રમમાં રહીને હાથ લાંબો થાય, દાન પણ દેવાય, સેવા પણ કરાય, બધું જ થાય. અને એ ગૃહસ્થાશ્રમમાં રહી અને ધીરે ધીરે આખી જિંદગી કઈ શરીરની સાથે જ બધું કરવા. ઠીક છે, નાના હતા ને કર્યું, થોડાક મોટા થયા ને કર્યું, પછી કઈ આપણે બોર્ડો લખવા પડે, હમ દો હમારે દો, હમ દો હમારે દો. આવું ભારતમાં સારું લાગે છે? ઋષિઓના દેશમાં ધીરે ધીરે સંયમ તરફ ચાલ્યા જ જવાનું, ચાલ્યા જવાનું, સમજીને ચાલ્યા જ જવાનું. ખલાસ, અલમ, આટલા વર્ષનું લગ્ન જીવન થયું, હવે અલમ, ખલાસ, હવે શક્તિઓ ઘસાયેલી છે ને ફરી પાછી ભરપાઈ કરી, સારા કામોમાં લગાવી દી, અલમ. આટલા સંતાન થયા અથવા ન થયા પણ લગ્ન જીવનનો આટલો ટાઈમ થઈ ગયો, બહુ થઈ ગયો, હવે પવિત્ર પ્રેમ સંબંધ રાખો અને પોતે આત્મિક વિકાસના ક્ષેત્રમાં આગળ વધવાને માટેની પ્રવૃત્તિ કરો, જીવનમાં આનંદ આનંદ થઈ જાય. આ જાતનો ગૃહસ્થાશ્રમ આદર્શ ગૃહસ્થાશ્રમ હોય તો એની અંદર રહીને પણ યોગારૂઢ થવાય. કોઈ પણ પ્રકારના દુન્યવી વિષયોના આકર્ષણો પછી એ ગૃહસ્થાશ્રમીને સતાવી શકે, નિર્મળ બની જાય, નિષ્કલંક બની જાય, પોતાનું જીવન જેટલું બને તેટલું પવિત્રતાપૂર્વક જીવે અને પરમાત્માને સમર્પિત થઈ જાય. એટલે ભગવાને ગીતામાં ક્યાંય પણ ગૃહસ્થાશ્રમની વિરુદ્ધમાં કોઈ ઉપદેશ આપ્યો નથી, સંસારની વિરુદ્ધમાં ઉપદેશ આપ્યો નથી, કર્તવ્યની વિરુદ્ધમાં ઉપદેશ આપ્યો નથી, ઉલટું કર્તવ્યનું અનુષ્ઠાન કરવાનો સંદેશ આપ્યો છે. ભગવાન કહે છે, જ્યાં પણ માણસ છે ત્યાં રહીને આગળ વધે, જ્યાં પણ છે ત્યાં રહીને આદર્શ માનવ બનવાની કોશિશ કરે, બીજાને ઉપયોગી થવાનું વ્રત લે, એનું જીવન સફળ બની જાય. અને ભગવાન કૃષ્ણનું પોતાનું જીવન પણ એમના ઉપદેશને અનુસરતું આદર્શ જીવન હતું, એમનું પોતાનું જીવન પણ એવું છે. આ રીતે વિષયોના આકર્ષણો ધીરે ધીરે ઓછા થઈ જાય, સંસારની રસવૃત્તિ ઓગળી જાય, પરમાત્માને સમર્પિત થવાય, અને પરમાત્માને સમર્પિત થવાય તો જીવનની અંદર આનંદ 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 છવાઈ જાય. કે પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં, પ્રભુ પ્રેમ જાગી, પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં, પ્રભુ પ્રેમ જાગી, પ્રેમ પાવ વાગી ગયો મારા પ્રાણમાં, પ્રેમ પાવ વાગી ગયો મારા પ્રાણમાં, પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં, પ્રભુ પ્રેમ, પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં, પ્રભુ પ્રેમ. નામના જપમાં જોડાયું ચિત્તડું, નામના જૂનું સંભળાયું સુરતાનું ગીતડું, જૂનું સંભળાયું સુરતાનું, જૂનું સંભળાયું સુરતાનું ગીતડું, જૂનું હંસલો લાગી ગયો એના ધ્યાનમાં, હંસલો લાગી ગયો, પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં, પ્રભુ પ્રેમ, રોમ રોમ રંગાયા રંગભીના રાસથી, રોમ રોમ રંગાયા, રોમ રોમ રંગાયા રંગ બિના રાગથી, રોમ રોમ અંજાયો આત્મ અનેરા અનુરાગથી, અંજાયો આત્મ મનડું લાગી ગયું એના તાનમાં, મનડું લાગી ગયું, પ્રેમ પાવ વાગી ગયો મારા પ્રાણમાં, પ્રેમ પાવ વાગી ગયો, પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં, પ્રભુ પ્રેમ. ક્રંદન છૂટી ગયા સર્વ છેવટે, ક્રંદન બંધન તૂટી ગયા ભવને તટે, બંધન બંધન તૂટી ગયા ભવને તટે, બંધન આતમ ડૂબી ગયો રસ પાનમાં, આતમ પ્રેમ પાવ વાગી ગયો મારા પ્રાણમાં, પ્રેમ પાવ વાગી ગયો, હંસલો લાગી ગયો એના ધ્યાનમાં, હંસલો, પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં, પ્રભુ પ્રેમ જાગી ગયો, જાગી ગયો મારા પ્રાણમાં, જાગી ગયો મારા પ્રાણમાં, જાગી ગયો, પ્રભુ પ્રેમ જાગી ગયો મારા પ્રાણમાં, પ્રભુ પ્રેમ.
દાંડિયા રમતા હોય, ભગવાનની ભક્તિના ભજનો ગાવતા આમ ઉમળકાથી જમાઈ જેમ ઘેરાવવાના હોય, સારા હો પાછા રખામણા, અને જેમ હવારથી જ ઉમંગ 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 શું ખાવાનું બનાવશું, શું કરશું, શું. એનાથી વધારે ઉમળકો ભગવાનની ભજનનું સંકીર્તન જયારે થાય ને, તાલ બધ એકદમ આમ થઈ ગયો. આ નથી મળતા એનું કારણ જ આ છે. એટલો તરવરાટ, ઉમળકો નથી આવતો. બોલો, હું હમણાં એટેક માંથી ઉઠ્યો, કોઈ મને પૂછે તમારી ઉંમર કેટલી, હું કહું 13 મહિના થયા. હા, નવેમ્બરની 9મી તારીખે હાર્ટ એટેક આવ્યો અમદાવાદમાં, અને નવેમ્બરની 15મી બીજો જોરદાર આવ્યો. ડાક્ટરોએ કહ્યું 48 કલાકથી વધારે નથી. હું તો બેઠો થઈ ગયો પાછો. એટલે નવેમ્બરની 9મી અથવા 15મી થી ગણો તો પછીથી હજુ 1 વર્ષ નવેમ્બરમાં થઈ ગયું મને બરાબર નવી જિંદગી મળી ભગવાનની દયા. અને ડિસેમ્બર ને આ જાન્યુઆરી ચાલે છે, એટલે બરાબર મને 13 મહિના થયા મારી ઉંમર. તો એ જુઓ કેટલો આનંદ કરું છું, અને તમે તો મોટા મારા કરતા. તો એ ઠાવકા થઈને આમ જોયા કરો છો, શું છે. એટલે જ ભગવાનને મળવામાં વિલંબ છે, ઉમળકા નથી. ખૂબ પ્રેમથી ભજન સંકીર્તન ધૂન બધું કરવું. ઓમ સર્વેષાં શાંતિર્ભવતુ. સૌ કોઈને શાંતિની પ્રાપ્તિ થાવ. સર્વેષાં પૂર્ણં ભવતુ. સૌ કોઈ પૂર્ણતાના માર્ગે પરમાત્માના પંથે આગળ વધો. સર્વેષાં મંગલં ભવતુ. સૌ પોતાના જીવનમાં ઉત્તમ વિચારોથી, ઉત્તમ ભાવોથી, ઉત્તમ કર્મોથી સંપન્ન બનો. સર્વેષાં કલ્યાણં ભવતુ. સૌનું સૌ પ્રકારે સર્વ સ્થળે કલ્યાણ થાવ. કોઈનું અકલ્યાણ ના થશો. હે પ્રભુ, શરીરને નિરોગી કરો, સ્વસ્થ બનાવો, શારીરિક શાંતિ આપો, મનને નિર્મળ બનાવો, ઉત્તમ વિચારોથી સંપન્ન બનાવો. આત્માની અંદર રાગ દ્વેષ મમતા તથા આસક્તિ દૂર કરીને તમારી કૃપાનો વરસાદ વરસાવો. 3 પ્રકારની શાંતિ આપો. શરીરની શાંતિ, મનની શાંતિ, આત્માની શાંતિ. ઓમ શાંતિ. ઓમ ઓમ શાંતિ. ઓમ શાંતિ.
બોલ સતગુરુ.